તારીખ 5/1/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બાંધણીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 14.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 833 છેલ્લો પેરેગ્રાફ છે. આત્મભાવનાનો કૃપાલ દેવે આત્મભાવના કેવા શબ્દોમાં અને કેવા ભાવોમાં ભાવી છે એ અહીંયા આ પત્રમાં છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. આત્મભાવના છે એ ધર્માત્માઓનો એક જાપ છે, સ્વરૂપ સંબંધીનો જાપ છે. સ્વરૂપને લક્ષે અથવા સ્વરૂપને લક્ષમાં રાખીને એટલે સ્વરૂપ જ્ઞાનમાં રાખીને એ ભાવના સહજ ઉત્પન્ન થાય છે. સ્વરૂપ લક્ષમાં હોવાથી ભાવનામાં આત્મરસ ઉત્પન્ન થાય છે. આત્મરસ ઉત્પન્ન થવાથી સ્વરૂપ પરિણતિ બંધાતી જાય છે. સ્વરૂપ પરિણતિ છે વિશેષ પ્રકારે દ્રઢ અને બળવાન થતી જાય છે. જેમ જેમ સ્વરૂપ પરિણતિ બળવાન થાય છે તેમ તેમ શુદ્ધોપયોગનો કાળ વિશેષ સમીપ આવતો જાય છે, અથવા વારંવાર શુદ્ધોપયોગ થવાનું કારણ બળવાન સ્વરૂપ પરિણતિ છે. શુદ્ધોપયોગની વચ્ચે જે સ્વવિકલ્પ ઉપયોગ હોય છે, શુદ્ધોપયોગ છે તે નિર્વિકલ્પ ઉપયોગ છે, અને નિર્વિકલ્પ ઉપયોગની વચ્ચે જે સ્વવિકલ્પ ઉપયોગ છે, બે શુદ્ધોપયોગની વચ્ચે જે અંતરાળનો કાળ છે એ ઓછો થવાનું કારણ, ટૂંકો હોવાનું કારણ, અથવા જલ્દી જલ્દી વારંવાર શુદ્ધોપયોગ થવાનું કારણ સ્વરૂપ પરિણતિની દ્રઢતા છે. સ્વરૂપ પરિણતિની દ્રઢતા સ્વરૂપ રસ પર આધારિત છે. અહીંથી ઉતરીએ તો સ્વરૂપ પરિણતિનો આધાર સ્વરૂપ રસ ઉપર છે, અને સ્વરૂપ રસ આત્મભાવનાના કારણે ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગી ધર્માત્માઓને સ્વરૂપ પરિણતિનું પ્રસિદ્ધ વેદન, પ્રગટ વેદન, મુખ્યપણે વેદન વર્તતું હોય છે. એટલે વેદનપૂર્વક, સ્વયંના વેદનપૂર્વક સ્વરૂપને લક્ષમાં રાખીને આ આત્મભાવનાઓ કૃપાળુ દેવને વર્તતી હતી. એ પ્રકારે આ આત્મભાવનાનો સ્વાધ્યાય કરવાયો છે. એમણે કેમ કે એમણે એ પોતાને માટે ભાવના લખી છે. જે પત્રમાં શબ્દ પ્રયોગ છે, વચન પ્રયોગ છે, એ પોતાને માટે થયેલો વચન પ્રયોગ છે એમ સ્પષ્ટ સમજાયું છે. કારણ કે હું આમ છું, હું આમ છું, હું આમ છું એમ આવ્યું છે. કોઈને ઉપદેશ દેતા હોય એમ નથી આવ્યું. ઉપદેશાત્મક વચન પ્રયોગ બીજા પ્રકારે હોય છે, અને સ્વયંની ભાવનાનો વચન પ્રયોગ બીજા પ્રકારે હોય છે. બંને વચનોમાં ફરક હોય છે. આચાર્યએ તો ભાવનાના ગ્રંથો રચેલા છે. નિયમસાર છે કુંદકુંદ આચાર્ય દેવે આત્મભાવના અર્થે નિજ સ્વરૂપની ભાવના અર્થે રચેલા. અને શ્રીમદ યોગેન્દ્ર આચાર્ય થયા એમણે પરમાત્મા પ્રકાશ ગ્રંથ નિજ સ્વરૂપની ભાવના અર્થે રચેલો છે. યોગસાર લખ્યું છે એ પણ યોગેન્દ્રાચાર્યનું છે અને પરમાત્મા પ્રકાશ પણ યોગેન્દ્રાચાર્યનું છે. ઉપદેશમાં આદેશાત્મક વચન પદ્ધતિ હોય છે. પ્રશ્ન તો બેમાં ફેર શું છે? ઉપદેશ વચનોમાં અને આત્મભાવના વચનોમાં શું ફરક હોય છે? ઉપદેશ વચનોમાં આદેશાત્મક વચન પ્રયોગ હોય છે, એમાં આદેશ આપે છે કર્તવ્ય સંબંધી અને અકર્તવ્ય સંબંધી, શું કરવા યોગ્ય છે અને શું નહીં કરવા યોગ્ય છે એ સંબંધે આદેશ હોય છે. એટલે તું આમ કર, તું આમ કર, તું આમ નહીં કર, એમ એને ઇંગ્લિશ ગ્રામરમાં, અંગ્રેજી વ્યાકરણમાં ઇમ્પરેટિવ સ્પીચ કહેવામાં આવે છે. ઇમ્પરેટિવ સ્પીચ કહે છે એને. ફિગર ઓફ સ્પીચ છે ને, એમાં ઇમ્પરેટિવ સ્પીચ કહે છે એને. બીજાને કહેવું એમાં જે સ્વરૂપ રસ હોય અને પોતાના આત્મભાવનામાં જે સ્વરૂપ રસ હોય
કરીને બધા
એમાં શું સ્વરૂપ સ્વરૂપ રસ વૃદ્ધિ જ થાય છે. આત્મભાવના કાળે સ્વરૂપ રસ વૃદ્ધિ જ થાય છે વિશેષ પ્રકારે. કોઈ ભી પરિસ્થિતિ મેં હો તો ઉસમે તો ક્યા હૈ કે જ્ઞાની પુરુષ કી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કી જો પરિણતિ હો ગઈ હૈ વો તો સ્વરૂપ આશ્રિત પરિણમન કરતી રહેતી હૈ. તો જો પરિણામ હોગા ઉસકા ફલ ભી હોગા ને. નિષ્ફળ તો કોઈ પરિણામ હોતા નહીં. યા તો પરિણામ સંસાર અર્થે સફળ હો યા મોક્ષાર્થે સફળ હો. તો આત્મપરિણતિ છે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને અથવા સર્વગુણાંશ તે સમ્યક તો કહ્યું કૃપાલુદેવે. સર્વગુણોનો અંશ જે પરિણતિમાં હોય છે એવી જે મોક્ષ માર્ગની પરિણતિ ધર્મ પરિણતિ એ પરિણતિ પરિણમતી 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 નિર્જરા કરતી જાય છે, શુદ્ધિ વિશેષ કરતી જાય છે. અને 254 પત્રમાં કહ્યું કે તીવ્ર મોમોક્ષુતા તે છે કે ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું. ચાહે બાહ્યમાં પ્રવૃત્તિ હો કે બાહ્યમાં નિવૃત્તિ હો, જ્ઞાની તો તીવ્ર મોમોક્ષુ હોવાથી ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એટલે તો એમની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. બે ધારા ચાલે છે, બીજી ધારા ગૌણ છે. નિરસ છે અને આત્મપરિણતિ આત્મરસ ભરેલી છે. એ પરિણતિને વધારે આવિર્ભૂત કરવા અર્થે સ્વવિકલ્પ દશામાં પણ આવી આત્મભાવના જ્ઞાની પુરુષો મુનિઓ પણ ભાવે છે અને એ વખતે એમનો આત્મરસ વિશેષ આવિર્ભૂત થાય છે. આત્મરસ વિશેષ આવિર્ભૂત થતા આત્મપરિણતિ બળવાન થાય છે. આત્મપરિણતિ બળવાન થવાથી શુદ્ધોપયોગ ની દશા ઉત્પન્ન થઈ આવે છે. નિર્વિકલ્પ શુદ્ધોપયોગ પરિણતિમાં વિજ્ઞાન ગંધ થતો જાય છે. જેમ જેમ ભેદ જ્ઞાન પૂર્વક આત્મરસ વિશેષ આવિર્ભૂત થાય છે તેમ આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે એટલે પરિણતિ ઘનિષ્ઠ થતી જાય છે. જ્ઞાન પરિણતિ કહો, વિજ્ઞાન એટલે જ્ઞાન પરિણતિ, જ્ઞાન પરિણતિ કહો કે આત્મ પરિણતિ કહો, એ ઘનિષ્ઠ થતી જાય છે, બળવાન થતી જાય છે એમ કહેવું છે. હા, ભાવના છે એ વારંવાર ઉપયોગાત્મક પરિણામ છે. એનાથી રસવૃદ્ધિ થાય, એનાથી પરિણતિ થાય. ઉપયોગ ભાવના ઉપયોગ ને પરિણતિ એ ચાલ્યા જ કરે છે અને ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં આગળ વધતા જાય છે. દરેક જ્ઞાનીને હોય અંતે. પછી કોઈનું લખાણ બહાર આવે, કોઈની વાત બહાર આવે, તો બધા જ્ઞાનીઓને આ પ્રકાર હોયને હોય. કેમ કે આત્મ સ્વરૂપ એ પરમાત્મ સ્વરૂપ એ હૃદયમાં પરમાત્માને બિરાજમાન કર્યા છે. જેના હૃદયમાં પરમાત્મા બેઠા હોય એને વારંવાર પરમાત્માની મુખ્યતા વાણીમાં પણ આવે એ એકદમ સ્વાભાવિક છે, એ તદ્દન સ્વાભાવિક છે. આચાર્યએ તો કર્ણાનુયોગના શાસ્ત્રો લખ્યા. વિસેન સ્વામીએ ધવળ ટીકા લખી સખંડાગમ ઉપર, ધવળ જય ધવળ અને મહાધવળ એ નામથી કુલ 31 આટલા આટલા વોલ્યુમ લખાયેલા છે. દિગંબર સંપ્રદાયનો એ પ્રથમ શ્રુત સ્કંધ કહેવાય છે. સ્કંધ એટલે જથ્થો, શ્રુતનો પહેલો જથ્થો સત્ખંડાગમ છે. ભગવાન મહાવીર સ્વામી પછી 500 વર્ષે જ્ઞાન પુસ્તકારૂઢ થયું. પહેલું વહેલું પુસ્તક ત્યાં સુધી મુનિઓ કંઠસ્થ એવા સૂક્ષ્મ વાળા હતા કે આચાર્યોનો પોતાના ગુરુઓનો ઉપદેશ કંઠસ્થ જ રહેતો, એમને પુસ્તકની જરૂર નહીં. પછી કાળ મહિનો આવતો ગયો ત્યારે સત્ખંડાગમના રચનારા જે પુષ્પદંત અને ભૂતબલી છે એમને આદેશ મળ્યો. નરસેન આચાર્ય તરફથી નરસેન આચાર્યને વિકલ્પ આવ્યો. એમના કંઠસ્થ જ્ઞાન હતો એમને બધું. એમને વિકલ્પ આવ્યો કે હવે મુનિઓ થશે પણ કોઈ જ્ઞાનને સંઘરી શકશે નહીં. એમણે એમને આદેશ આપ્યો, જ્ઞાન પણ આપ્યો સાથે આદેશ આપ્યો, કારણ કે તમે પુસ્તકારૂઢ કરો. એમણે જંગલમાં બેઠા બેઠા તાડપત્ર ઉપર લખ્યું અને એ સખંડાગમ પૂરું થયું ત્યારે અંકલેશ્વર, ભરૂચ પાસે અંકલેશ્વર છે, અંકલેશ્વર માં જ્ઞાન પૂજા જેઠ સુદ પાંચમે પહેલી વહેલી થઈ, શ્રુત પૂજા થઈ, ત્યારથી આપણે શ્રુત પંચમી તરીકે જેઠ સુદ પંચમીને ઉજવીએ છીએ. અને દક્ષિણ ભારતમાં એનો ઘણો મહિમા છે. દક્ષિણ ભારતમાં તો આજે પણ તાડપત્ર ઉપર લોકો શ્રુત પંચમીને દિવસે નિયમ લે છે કે હું ફલાણું શાસ્ત્ર આવતી શ્રુત પંચમી સુધીમાં પૂરું લખી નાખીશ, નકલ કરે એક શાસ્ત્ર ને બીજા શાસ્ત્ર તાડપત્ર ઉપર, કાગળ ઉપર ન લખે, તાડપત્ર ઉપર લખે. તાડપત્ર છે કાગળ કરતા પણ વધારે ટકે એવું પત્ર છે, કાગળનો પત્ર એટલું ન ટકે. આપણે જે મકાનના દસ્તાવેજો થાય છે, બોન્ડ પેપર જેને કહે છે, એ વસ્તુમાં બધું 200 વર્ષ સુધી ટકે છે. જયારે 2000 વર્ષ પહેલાના તાડપત્રો આજે મોજૂદ છે, અને એવા એવા મોતીના દાણા જેવા અક્ષરો, કેમ કે એની અંદર ખુદાઈ થાય છે, લખે છે એ સાહિત્ય નથી લખતા, સુયા જેવી એની લખવાની કલમ હોય છે, એનાથી ખાડો પડી જાય તો કાણા પાડી દે, એની તકે છે લખાણ સેંકડો વર્ષ સુધી. આજે દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તામિલનાડુમાં એવા હજારો તાળપત્રો ઉપર લખેલા શાસ્ત્રો ઘરે ઘરે છે, ઘરે ઘરે શાસ્ત્રો છે, ને એવા હજારો નાના નાના ગામડામાં પણ હજારો શાસ્ત્રો, એક એક ઘરમાં 100-50 શાસ્ત્રો નીકળે, કેમ કે પેઢી દર પેઢીથી લખતા આવે છે. લગ્ન એટલો સુરતનો મહિમા છે. હું બહુ મહોત્સવ કરે સુરત પંચમી. અમે એકવાર મૈસૂરમાં હતા, સુરત પંચમી જમણવાર કરે, મૈસૂર મહોત્સવ કરે, વાંચના કરે, નિયમ લે. એમણે કર્ણાનંદની ટીકા કરી છે. વિરસેન સ્વામીએ 31 પુસ્તકો લખ્યા, એમાં અધ્યાત્મ ભાવના વારંવાર ડૂક્યા કરે છે. વિષય કર્ણાનંદ યુગનો છે, આત્મભાવનાનો વિષય વચ્ચે આવે છે. કેમ આવે છે? ત્યાં વિષયાંતર થવાનો દોષ લાગતો નથી. એ આવ્યા વગર રે નહીં. જેનું જે હૃદય હોય તે આવ્યા વિના રે નહીં, બહાર નીકળ્યા વિના રે જ નહીં. શુદ્ધાત્માની મુખ્યતા છે, સહજાત્મ સ્વરૂપની મુખ્યતા છે, તો આવ્યા વિના રે નહીં. આ પત્રની અંદર, છેલ્લા પેરેગ્રાફની અંદર કૃપાળુ દેવે આત્મભાવનાને ભાવી છે. અને એ આત્મભાવના નિજ કલ્યાણ અર્થે ભાવનામાં ભાવવામાં આવે છે. જ્ઞાનીઓને સૌથી વધારે ભાવતી ચીજ છે આ. આપણે કહે ને એમને ફલાણી ચીજ વધારે ભાવે, આ સૌથી ભાવતી ચીજ છે આત્મભાવના. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, પહેલી ભિન્નતા લીધી છે. આ જગતના સર્વ સચેત અચેત જીવ અને અજીવ એ બધાથી હું સર્વ પ્રકારે છું, સર્વ પ્રકારે, કોઈ પ્રકારે મારે કાંઈ સંબંધ નથી, સર્વ પ્રકારે હું ભિન્ન છું. જ્ઞાનમયપણાને લીધે, મારામાં જ્ઞાનમયપણું હોવાને લીધે હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. કેમ કે મારું જ્ઞાન છે એનો નિર્લેપ રહેવાનો સ્વભાવ છે. જાણે સર્વનો પણ લેપાય નહીં કોઈ છે, જાણે સર્વને પણ લેપાય નહીં કોઈથી લેપાય નહીં. જીભની જેમ સ્વાદ ચાખે હજારો, પણ એક સ્વાદ ને હંઘરે ને હંઘરે જ નહીં ને, એક મિનિટમાં પૂરી ઠાકોર નાની ને લક્ષ્મા પોતાનું સ્વરૂપ છે, અને સ્વસંવેદનની ધારાપૂર્વક બોલે છે, માત્ર બોલતા નથી ભાવે છે, પરિણમતા ભાષા ઉત્પન્ન થાય છે. છું એમ કીધું ને, એટલે હું છું એમ કીધું, હું છું, હું ભિન્ન છું, હું પોતાના માટે વાત કરે, હું એવો છું, સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. નામય પણ હોવાને લીધે મારી ભિન્નતા છે એ અબાધિત છે, કોઈ એમાં ભેળસેળ કરી શકે. અનેક જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય અને જ્ઞાનમાં જ્ઞેયોની અનેક આકૃતિઓ ઉત્પન્ન થાય, તો પણ તે બધું જ્ઞાન જ છે. એ આકૃતિઓ પણ જ્ઞાનાકારો છે, જ્ઞેયાકારો જે કહેવામાં આવે છે એ બધા ખરેખર તો જ્ઞાનાકારો છે. એટલે જ્ઞાનમય પણ છે એનો ત્યાગ થતો નથી, અને કોઈ પદાર્થ એની અંદર લેપાયમાન થતો નથી. કૃપાળદેવ લખ્યું છે ને, અમારે લીધે તો એ પરમાત્માની લીલા હોવાથી ભક્તિનું ધામ છે. બહુ ગૂઢ વચનો, ગૂઢ વચનો બધા. આજે પણ કઈક ના હૃદય ને વિંધી નાખે છે એવો વચન અતિશય એવો છે. અમારા સોસર વટ ઉતરી જાય, પાત્ર જોઈએ, પાત્ર હોય તો ઉતરી જાય. અતિશય છે ને, અતિશય એટલે જેને ચમત્કાર કહેવામાં આવે છે, લૌકિક ભાષામાં એને ચમત્કાર કહે છે, ધર્મ ભાષામાં એને શાસ્ત્ર ભાષામાં અતિશય કહે છે. શરીર છે એનો યોગ કાય યોગ કહેવામાં આવે છે, યોગ એટલે જોડાણ, યુજ યોગ એટલે જોઈન, જોડાવું, હું યુજ ધાતુ છે એના ઉપરથી યોજ યોગ. એ શરીરનો યોગ હોવા છતાં હું સર્વ પ્રકારે ભિન્ન હોવાથી દેહાતીત સ્વરૂપ છું. શરીરને તો ઓળખતો નથી, મુનિરાજને સિંહવાડ ફાળી ખાય છે, જંગલમાં તપ કરતા હોય, બધાને ભૂખ લાગે ડાયમંડ ખાઈ જાય, ગમે એમ કરે ને, સુકુમાર મુનિનો આવે છે, એની માં હતી ને પૂર્વ ભવન, વાગણ બનીને ખાય છે. જો આ સંસારનો રાગ કેવો હોય છે, મા દીકરાને અતિશય રાગ હતો, દીકરાએ દીક્ષા લઈ લીધી, કોઈ ગુરુ મળી ગયા, દિગંબરે દીક્ષા લઈ લીધી અને સહન ન થયું, જોડી જોડીને મરી ગઈ. છોકરા હે જોડી જોડીને મરી ગઈ, પરિણામ બહુ બગાડ્યા. જોડી જોડીને મરે એટલે પરિણામમાં બહુ જ આકુલતા થઈ. મુનિ બના દયા, લઈ ગયા મારા બેટો, એટલે પરિણામ બગડ્યા. વાઘણ થઈ બીજા ભાવમાં તિર્યન છે, દેશમાં ને દેશમાં ક્રોધી પ્રકૃતિનો પ્રાણી થયો વાઘણ. એટલે એનો બેટો તપશ્ચર્યા કરતો હતો પણ ભૂલી ગઈ કે અમારો બેટો છે. એને તો લગ્ન મુનિ જોઈએ ને દ્વેષ થાય, પૂર્વ ભાવ કઈ યાદ હતું નહીં કે અમારો દીકરો છે, એને જ ખાઈ ગઈ. આ સંસાર છે, જેના ઉપર અતિશય રાગ કરે એના ઉપર ક્યારે કેટલો દ્વેષ કરે એનું કોઈ આજીવનું ઠેકાણું નથી. ઘડીકમાં રાગ ને ઘડીકમાં દ્વેષ, ક્ષણે ક્ષણે પલટતી વૃત્તિ ન જોઈએ જોઈતી નથી. એ આ વાત છે 128 પત્રમાં કહે, ક્ષણે ક્ષણે પલટતી વૃત્તિ જોઈતી નથી. ઘડીકમાં રાગ ને ઘડીકમાં દ્વેષ, આ તે કઈ રીત છે? કઈ સર્વ પ્રકારે ભિન્ન છું એમાં દેહાતીત છું એ વાત પણ આવી જાય છે. એ ભાવના ભાવતા ભાવતા જ્યાં શુદ્ધ ઉપયોગ થાય ત્યાં દેહાતીત દશા થાય. ગોપાલ દેવ છેલ્લી ગાથામાં લખ્યું ને, તે જ્ઞાની ના ચરણમાં વંદન હો ગણિત. દેહાતી વર્તે છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. દેહાતી એટલે શુદ્ધોપયોગમાં આવી જાય છે. જનક મહારાજે વિદેહી કહેવાના, જનક વિદેહી, દેહ તો પણ એમને આત્મ પરિણતિ એટલી બળવા નથી. એટલો રાજપાટનો વહીવટ, વિદેહી દશામાં વિચારતા હતા અષ્ટાવક્ર ના ગુરુ હતા. એવી દશા હતી, સીતાજીના પિતા થાય અને રામચંદ્રજીના શ્વશુર થાય, મહાજ્ઞાની પુરુષ હતા. કાળ કેવો હતો, વિશ્વમાં તીર્થંકર મુનિ સુવ્રતનાથ ભગવાન વિચારતા હતા. એ વખતે રામચંદ્રજી સમકાલીન હતા, અને દીકરીને જમાય પણ જ્ઞાની, સીતાજી જ્ઞાની હતા. એક ઘરમાં બધા કેટલા જ્ઞાનીઓ થતા. કાળ એવો આવ્યો, કાળ હિણો આવ્યો, એવો
થયું.
ભૂલા પડતા પડતા આવી જાય છે. ગુરુ જન્મ તો કે વખાણા મારે આવ્યા છે
અહીંયા.
ત્યારે કોઈ કોઈ જીવનનું હિત થવાનું હોય ત્યારે જ્ઞાનીઓ આવી જાય છે.
વનની મારી કોઈ
એક કૃપાગુદેવ થયા ત્યારે જુઓ કેટલા આશ્રમો ચાલે છે, હજારો માણસો સ્વાધ્યાય કરે છે એમના વચનો. પાત્ર છે, પામી જશે. સંસ્કાર લઈને આવ્યા અમે, પાત્રતા વિશે પામી જાય એવી વાત છે. પોતે પામે તો આ ચોથો કાળ છે. પોતે પામે તો ચોથો કાળ છે. અને ભલે તીર્થંકરો નથી પણ જ્ઞાની હોય.
હા,
હતી અનંતા ચોથા કાળમાં હતો પોતે, એક બે ચોથા કાળમાં નહીં અનંતા ચોથા કાળમાં હતો. અનંતા તીર્થંકરના સમવસરણમાં હતો. અનંતવાર તીર્થંકર ભગવાનની ભગવાન તરીકે પૂજા કરી, ભક્તિ કરી, મણિરત્નના દીવાથી આરતી કરી, ઓલવાય નહીં મણિરત્નનો દીવો, આ દીવો ઓલવાઈ જાય એટલે મણિરત્નના દીવાથી આરતી કરી, કલ્પવૃક્ષના ફૂલથી પૂજા કરી, દરકાર કરી નહીં, આત્માની દરકાર કરી નહીં, દેહાદી તેવું ભગવાનનું સ્વરૂપ જોયું નહીં. એ જાણ તો હંત ને દ્રવગુણ ને પર્યાયપણે, એ વાત રહી ગઈ. હરિયંદ ભગવાન ને દ્રવગુણ પર્યાયપણે જાણ્યા નહીં, એનો મોહ ન ગયો, એનો મોહ ક્ષય પામ્યો
નહીં.
સત્પાત્રતા પ્રગટ કરી નહીં, અંતરલક્ષ કર્યું નહીં, અંતરાત્મ વૃત્તિ એ પરિણમો નહીં. કૃપા યોગ, યોગ રૂપ હોય તો, યોગ હોય તો નહીં, યોગ યોગ રૂપ હોય તો મિત્ર, યોગ યોગ અયોગ રૂપ થઈ જાય છે. પરિણામ ની વિષમતા તેને યોગ અયોગ એ થાય. એવામાં તો બધું કહી દીધું છે, કોઈ વાત બાકી નથી રાખી.
અંતરભય
જાગૃતિ એ આત્મયોગ છે. અંતરભય જાગૃતિ કરી 569 માં બે ભેગા થયા, કામ થઈ ગયું. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. આપણે એકદમ વાંચી નહીં, વાંચી નહીં જવાય, જરા રસ લેતા લેતા હાલશે. દેહ નો ભાન દેહ છે કે નહી, ઉપયોગ છૂટો પડી જાય છે ને, એટલે નારિયેળમાં નારિયેળ નો ગોળો છૂટો પડે એમ ચૈતન્ય ગોળો છૂટો પડી જાય. ઉપયોગમાં ઉપયોગાત્મક છૂટો પડે ત્યારે સ્વસંવેદન ઉગ્ર થાય છે અને ઉગ્રપણે આનંદની દિશાનો અનુભવ થાય છે. ત્યારે નિર્જરા વિશેષ પણ થાય છે, શુદ્ધિ વિશેષ પણ થાય
છે.
એ તો છે, જ્ઞાનીનું સ્વરૂપ છે, એ તો છે, જે છે એ છે. ભિન્ન આત્માની જ વાત છે. આ આત્મા એટલે પ્રત્યક્ષ આત્મા, આ એટલે પ્રત્યક્ષ આત્મા એમ કેવું છે. એ ભાવના ભાવતા ભાવતા જ પ્રવચન કરતા હતા. આ આત્મા નાનાનંદ, નિર્મળાનંદ, નિત્યાનંદ એમ કરતા કરતા શું જાય અંદર. રસ ચડે ને, એનો રસ ચડે. આત્મરસ ની ડિગ્રી વધી જાય. અનુભવ પ્રકાશમાં આવ્યું ને, પ્રતિમાં પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન ને વધારે છે અને પ્રત્યક્ષ કરીને આનંદ ને વધારે છે. બે વાત આવી, બે જગ્યાએ બધું.
પ્રત્યક્ષ કરવાનું
प्रत्यक्ष में क्या है कि ज्ञान से प्रत्यक्षता को अवलंबते हैं, जोर से अवलंबन लेने की बात है। प्रत्यक्षता को लेकर के जोर से अवलंबन लेने की बात है। कोई भी चीज व्यवहार प्रत्यक्ष होती है तो अवलंबन जोर से आता है। ये प्रत्यक्षता का प्रभाव है। अब कोई भी प्रसंग ले लो, एक एक्सीडेंट का समाचार हम पेपर में अखबार में पढ़ते हैं तो उसका 10-20 फोटो आता है। पेपर वाले वहां जाकर के प्रेस वाले फोटो ले लेते हैं, अनेक कॉर्नर है। वही एक्सीडेंट प्रत्यक्ष में देखा हो तो प्रत्यक्ष में तो एक एंगल से देखा जाएगा, जिंदगी भर भूलेंगे नहीं। और अखबार में पढ़ी हुई बात अखबार छोड़ते ही छूट जाएगी। कितना फर्क है असर आने में। तो बताया था ना हमें मद्रास वाला वीरेंद्र भाई ने, वाइफ थे मीना बहन, एक्सीडेंट में साथ होता, बस एक्सीडेंट थे तो मकान पास थोड़ा समा आवेला पियर बे बहनों साथ हती। મોટી બેન મરી ગઈ અને ખોળામાં મરી ગઈ, અને એવો એક્સિડન્ટ થયો એટલે ચીસા ચીસ થઈ જાય, ચીસ નાખે ને, કોઈનો હાથ કપાય, કોઈનો પગ કપાય, કોઈના માથા છુંદાય, લુહાણ હાલત થઈ જાય, બસમાં નથી બેસી શકતા, વર્ષો થઈ ગયા, એ વાત નહીં કે જિંદગી ભરો બસમાં ન બેસો, બસમાં બેસે તો ઓલું પ્રત્યક્ષ થવા માંડે, વિઝ્યુલાઇઝ થવા માંડે, પરોક્ષ છે વર્ષો પહેલાનું એને પ્રત્યક્ષ થવા માંડે, હજી અસર નથી જાતી એની, બસમાં કોઈ બી મુસાફરી કરી જ ન શકાય એનાથી। આ પ્રત્યક્ષતાની અસર કેટલી આવે છે, એ તો વ્યવહાર પ્રત્યક્ષ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, આ અતિન્દ્રિય પ્રત્યક્ષ પોતે પાછા ઓલું તો પર પદાર્થો છે, આ પોતે છે અને અતિન્દ્રિય પ્રત્યક્ષ છે, કેટલી અસર આવે, અસર એટલી આવે કે વધીને સિદ્ધાલય સુધી જાય, ત્યાં પહોંચી જાય, એટલી અસર આવે। બોલી અસર તો બીજા ભાવમાં હોય જવાની, અનંતકાળ એક વખત પ્રત્યક્ષ કર્યો આત્માને, અનંતકાળ એનો જે રસ પડ્યો, અતિન્દ્રિય પ્રત્યક્ષ નો અનુભવ રસ પડ્યો, એ અનુભવ રસ અનંતકાળ પર્યંત જતો નથી। ભાવભાષણમાં એટલો રસ આવે છે, ભાવભાષણનો માં સંસ્કાર પડે છે, રુચિ એટલી પ્રગટ છે, એ જાતું નથી, હે ક્યાંય પ્રત્યક્ષ અનુભવાન છે, પ્રતીતિ પ્રત્યક્ષ અંશે પ્રતીતિ થાય છે, વિધાન પ્રત્યક્ષ છે। એ કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો, કેવળ એક અને કેવળ બે શબ્દ લાગતા છો, બીજો નથી કોઈ અંદર, માત્ર શુદ્ધ ચૈતન્ય એટલે અસંગ તત્વ છો, શુદ્ધ છો એટલે કોઈની સાથે મારો સંગ કે લેપાયમાન પણ નથી, શુદ્ધતા બતાવવા માટે, નિર્લિપ્તતા બતાવવા માટે અસંગપણું બતાવ્યું છે, એ કેવળ શુદ્ધ અસંગ ચૈતન્ય સ્વરૂપ છો, અનંતકાળ નિગુડ માં પ્રચુર કસાય કલંક ની ભાવો વચ્ચે રહ્યો. તીવ્ર કસાય કલંક, તીવ્ર પ્રચુર કસાય કલંક ના ભાવો વચ્ચે રહ્યો, તો પણ મારું ચૈતન્ય ખરડાયો નહીં, ખરડા માટે સ્પાઇલ થયો, અનસ્પાઇલ્ડ રહ્યો, અસંગ જ રહ્યો. કોઈ કોઈ કસાય કલંક નો સ્પર્શ પણ થયો એવો ને એવો શુદ્ધ ચૈતન્ય અસંગ તત્વ છો. શુદ્ધ ચેતના જ રહીએ છીએ હંમેશા, એ શુદ્ધ ચેતના થતી નથી. પરમોત્કૃષ્ટ છું, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ છું, પરમ ઉત્કૃષ્ટ છેલ્લી દશા, પૂરેપૂરી સુખ ની દશા, અધૂરો સુખ ને પરમોત્કૃષ્ટ અચિંત્ય, ચિંતવનમાં ન લઈ શકાય એ સુખ ને, એકનું એક કેટલું કે ચિંતવન થી પાર જવું પડે એટલું અચિંત્ય અનંત અતિન્દ્રિય અને અવ્યાઘાત સુખ સ્વરૂપ છું. માટે નો પતે એ સુખ ને કોઈ દખલ કરી શકે નહીં. અંદર જે સુખ ભર્યું છે એ તો અચિંત્ય, જે સુખ જિનેન્દ્ર પરમાત્મા ને સિદ્ધાલયમાં હોય છે એનાથી અનંત ગુણો ભરેલો છે મારામાં. કારણ કે એક સમય ની દશા છે, હું તો ત્રિકાળ એવી દશાનો જન્મ આપનાર એવો હું ત્રિકાળ છું. પૂર્ણ દશાનો જનક કોણ છે? પોતે છે. એટલી હું ફાવે કે કોઈની હારી બાર મારી ભગવાન આત્મા છું. આપણે એમ કે ભાઈ જેને હજારા થવા પડખે હોય એને કોણ આંગળી લડાડી શકે? લોકોમાં એમ કહેવાય છે આ અનંત શક્તિ નો ધણી છે, હજારા થવા નથી અનંત હાથ વાળો છે. એના આશ્રયે એના આધારે નિર્ભયતા નિશંકતા, નિર્ભયતા અને નિશંકતા કે છે એમાં? તો પછી વિકલ્પ શું, ભય છો, ત્યાં વિકલ્પ છો, વિક્ષેપ છો, ભય છો, ખેદ છો, બીજી અવસ્થા થી એમ કે અચિંત્ય અનંત અતિન્દ્રિય અને અવ્યાભાત સુખ સ્વરૂપ છું, અનંત સુખ નું ધામ છું, અનંત સુખ ધામ, અનંત સુખ નો ધામ છું. માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. અનુભવમાં એકાંત લીધો કેમ કે વેદન છે એ કદી ક્યારે પણ બીજી રીતે થતો નથી. વેદનમાં કોઈને પહોંચ નથી, જ્ઞાન વેદનમાં કોઈને શુદ્ધ અનુભવ રૂપ, એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ, અને એ અનુભૂતિ હંમેશા પ્રત્યક્ષ હોય છે. અનુભૂતિ પરોક્ષ હતી, વેદનાર પણ પોતે, અને વેદાનાર પણ પોતે, અનુભવનાર પણ પોતે, અને અનુભવાનાર પણ પોતે. દ્રષ્ટિ કબજો કરે છે ને, દ્રષ્ટિ છે એ કબજો કરે છે, દ્રવ્ય ઉપર કબજો કરે છે. દ્રવ્ય મોટું કે દ્રષ્ટિ મોટી? કે અમને કઈ ખબર એનો દોષ અમને છે, ઘરે ને છે, એમને સમજાતો નથી. એવું છે. એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ પ્રત્યક્ષ હું છું, ત્યાં પ્રત્યક્ષતા લઈ લેવી અનુભવમાં. પ્રત્યક્ષ હું છું, જ્યાં હું પ્રત્યક્ષ છું, મને જ્યાં હું પ્રત્યક્ષ છું, અનુભવથી પ્રત્યક્ષ છું. અને એવો જ સ્વસંવેદનમય મારો સ્વભાવ છે, એ સ્વભાવ એવો છે. સ્વસંવેદન કરવું પડે એ સવાલ નથી, સ્વસંવેદનમય સ્વભાવ જ છે પોતાનો. અને સહજ સ્વસંવેદન પણ એ પ્રત્યક્ષ પરિણમય એ સ્વરૂપ છે, લાગુ કરવું કાંઈ નથી. એવા સ્વરૂપનું ભાન કરે એટલે સ્વભાવ પરિણામી છે, ભાન થયે સ્વભાવ પરિણામી છે. 710 માં આવ્યું, ભાન થયે સ્વભાવ પરિણામી છું. બસ ભાન થયું, વેદન ચાલુ. વેદનથી ભાન થયું અને ભાન થયું એટલે વેદન ચાલુ રહ્યું. જો એકબીજાના પૂરક કેવા છે, ભાવભાષણમાં લક્ષ થયો અને સ્વરૂપ લક્ષ જ્યાં ભાવના વધી ત્યાંનું સ્વસંવેદન આવ્યું. વેદનથી લક્ષ થયું અને લક્ષપૂર્વક જ્યાં ભાવના વધી ત્યાં સ્વસંવેદન આવ્યું, સુધો ઉપયોગ થયો. આમ છે, બીજાના પૂરક છે ને, ત્યાં વિક્ષેપ છો, વિકલ્પ છો, પછી એમાં વિક્ષેપ છો, અબાધ્ય અનુભવ સ્વરૂપ હોય ત્યાં પછી વિક્ષેપ શું પડી શકે? બીજો વિકલ્પ શું કરવાનો હોય? હે, બીજો તર્ક ઉઠાવવાની જગ્યા ક્યાં છે? એમ કે છે પ્રવચન સારમાં અમૃતચંદ્ર આચાર્ય કે છે કે વિશુદ્ધ તર્કણાથી સિદ્ધ છે, મારો આત્મ સ્વરૂપ વિશુદ્ધ તર્કણાથી સિદ્ધ છે. આમ તર્કથી પાર છે, પણ તો લાવે જેટલા તર્ક હોય એટલા શુદ્ધ તર્ક ના લાવજે, ગપ્પા મારવાની વાત નથી. વિશુદ્ધ તર્કણાથી સિદ્ધ છે, પ્રાપ્ત છે. બીજી અવસ્થા છે, હું માત્ર નિર્વિકલ્પ છું, હું બીજો વિકલ્પ નથી, ત્યાં ખેદ નહીં, ભય નહીં, નિર્વિકલ્પ સ્વરૂપ છું. બધું ચાલ્યું ગયું, નિર્વિકલ્પ છું, શું વિકલ્પ આતીત દિશા છે. નિર્વિકલ્પ દશો નથી, વિકલ્પના અભાવ સ્વભાવે છો. અને પ્રગેશ સ્વસંવેદન આનંદ આદિ અનંત ગુણ, અનંત શક્તિઓ, અનંત ગુણ એટલે અનંત શક્તિઓ જેના અનુભવમાં એક સાથે ઉછળે છે, જ્ઞાન માત્ર કરતા ઉછાળો ખાય છે. હું જ્ઞાન માત્ર છું એમ થાય છે, અનંત શક્તિનો ઉછાળો આવે. એવું હું માત્ર નિર્વિકલ્પ છું, જ્ઞાન માત્ર માં બધું બાદ કર્યું, એક આત્મ સ્વરૂપ સિવાય, અભેદ આત્મ સ્વરૂપ સિવાય બધો બાદ, વિચ્છેદ કરી નાખ્યો. શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ, શું શુદ્ધ શુદ્ધ ને પ્રકૃષ્ટ શુદ્ધ લઈ લીધો, ઉત્કૃષ્ટ શુદ્ધ, પ્રકૃષ્ટ કર્યો, ઉત્કૃષ્ટ એવો પરમ પવિત્ર છું. શુદ્ધ છું એટલે ક્યાંય મલિનતા નથી, મલિનતા નથી એટલે પવિત્ર છું, પરિપૂર્ણ પવિત્ર, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ પવિત્ર છું, પરમ શાંત ચૈતન્ય છું, પરમ શાંત શાંત સુધારસમય છું. કેવી શાંતિ છે? અમૃત રસ ભરેલી શાંતિ છે. જ્ઞાનને જોવે તો એની સાથે શાંતિ જળાઈ રહી છે. માત્ર જ્ઞાનને જોવે, જ્ઞાન માત્રમાં આવી રહ્યું છે, જ્ઞાન માત્ર જ્ઞાનને જોવે શાંતિ અભેદ છે. એ શાંતિ કેવી છે? અમૃત રસથી ભરેલી છે. શાંત સુધામય, શાંત 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 સુધામય, પ્રદેશે પ્રદેશે શાંતિના અમૃત ભરેલા છે એવું હું ચૈતન્ય છું. પરમ શાંત સુધારે સમય ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, ફરીને લીધું પાછો એમ નિર્વિકલ્પમાં એમ લેવું છે કે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવે છો. કેવો છો? પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવે છો. બહિર્મુખ થાય ત્યારે વિકલ્પ આવે ને, પરિપૂર્ણ પૂરેપૂરો અંતર્મુખ રહેવો મારો સ્વભાવ છે. એક અંશ પણ બહિર્મુખ થાય એ મારા સ્વભાવ બહારની વાત છે, સ્વરૂપ બહારની વાત છે. એવું હું માત્ર નિર્વિકલ્પ છું એટલે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું. હું નિજ સ્વરૂપમાં ઉપયોગ કરું છું એવો હું આ બધાનું અભેદ સ્વરૂપ લેવું. બધી જેટલી વાતો કરી એ બધાથી અભેદ એ નિજ સ્વરૂપ છે, એમાં હું સાવધાન થાઉં છું. ઉપયોગ કરું છું એટલે મારા સ્વરૂપની સાવધાનીમાં હું છું. મુઠ્ઠી માર ફોનું હોય ને ભૂલી જાય, દાગીનો ક્યાં મુકાઈ ગયો, જડતો કેમ નથી, હું તો મુઠ્ઠીમાં ત્યાં જોયો ત્યાં ખબર પડી ખોવાયો નથી, પણ સાવધાની આવી ગઈ. મુઠ્ઠી મુઠ્ઠી કડક થઈ જાય છે, સાવધાનીને કારણે મુઠ્ઠી બીડી લીધી વધારે ટાઈટ થઈ જાય. પણ ભાવનામાં સાવધાની પણ અંતર સાવધાને બધે છે. હું કેવું કરું છું, જેવું સાવધાન થાઉં છું મારા નિજ અભેદ સ્વરૂપમાં હું સાવધાન થાઉં છું અને તન્મય થાઉં છું એવા નિજ અભેદ સ્વરૂપમાં વ્યાપ વ્યાપક ભાવે લીન થાઉં છું. વ્યાપીને પથરીને લીન થઈ જાઉં છું. એમાં શું છે કે જે લીનતા છે, લીનતામાં પ્રદેશે પ્રદેશે ઉપયોગ પ્રસરી જાય છે, વ્યાપી જાય છે, અને ત્યારે રાખો ચૈતન્ય ગુરુ છૂટો પડે ને, તો છૂટો પડે. એવા હું જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર કે આ બધો એની અંદર આવી જાય છે. એવું હું જ્ઞાન માત્ર છું અને એવા સ્વરૂપ એવી ભાવનામાં અશાંતિની કોઈ જગ્યા નથી, કોઈ ગુંજાશ નથી, કોઈ અવકાશ નથી. એ ભાવનામાં જ્ઞાનીઓ ડૂબેલા રહીએ છે, પોતાની આત્મભાવનામાં ડૂબેલા રહીએ છે. અને ઘૂંટડે ઘૂંટડે અમૃત રસને પીએ છે, ઘટા ઘટક પીએ, શેરડીનો રસ પીએ ને, ઉનાળાનો ઊંઘી હોય ને તરસ લાગી હોય, મીઠો ને ઠંડો રસ હોય, અંદરમાં ઘટક ઘટક પીએ છે, અજર અમૃતને પામે છે. પછી જન્મ મરણની જગ્યા નથી. જે સ્વરૂપ ભાવ અને ભાવના કારણ રહી છે એના પ્રત્યક્ષ અનુભવને ભાવ થવાનું બીજ ક્યાં હોય એ બળી જાય છે. ભાવબીજને બાળનારું છે એ ભાવના, આ આત્મભાવના ભાવબીજને બાળનારી છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ, આમ કરીને ઠરી ગયા આત્મભાવના ભાવતા ભાવતા થઈ જાય.